એકત્ર જ્ઞાનગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરીશું જેણે અમેરિકન સમાજ પર ઊંડી ચર્ચા જગાવી હતી અને જેના પડઘા આજે પણ સંભળાય છે. પુસ્તક છે રોબર્ટ પુટનમનું બોલિંગ અલોન. આપણે અહીં આવા જ મહત્વપૂર્ણ વિચારોની સફર ખેડીએ છીએ સાથે મળીને.
નમસ્કાર. હા, આ પુસ્તક ખરેખર વિચારવા પ્રેરિત એવું છે. એનો મુખ્ય મુદ્દો એમ કે એ છે કે 20મી સદીના છેલ્લા ભાગમાં અમેરિકામાં લોકો વચ્ચેના જે સામાજિક જોડાણો હતા, પુટનામ એને સામાજિક મૂડી કહે છે, એમાં એક મોટો અને સાચું કહો તો ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો. લોકો જાણે સમુદાયથી એકબીજાથી વધુ ને વધુ દૂર થતા ગયા.
બરાબર. અને આ વાત ખબર છે આજે પણ એટલી જ મહત્વની લાગે છે નહીં? શું આપણે પણ આપણી આસપાસ આપણા સમાજમાં એવું નથી જોઈ રહ્યા કે લોકો વધુ એકલા થતા જાય છે? પહેલાં જે સમુદાયના તાણાવાણા હતા એ ક્યાંક નબળા પડી રહ્યા હોય એવું લાગે છે. ખાસ કરીને આ ડિજિટલ યુગમાં તો આ સવાલ વધુ ગંભીર બને છે.
ચોક્કસપણે.
ચાલો આ પુસ્તકના આધારે આ મુદ્દાને થોડું ઊંડાણપૂર્વક સમજીએ.
હા, ચોક્કસ. પણ એ પહેલાં લેખક રોબર્ટ પુટનામ વિશે થોડું જાણી લઈએ. તેઓ અમેરિકાના એક ખૂબ જ એમ કહી શકાય કે પ્રતિષ્ઠિત રાજકીય વૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રી છે. હાર્વર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.
એમની ખાસિયત શું છે? મતલબ એમના કામમાં એવું શું છે જે એમને અલગ પાડે છે?
એમની ખાસિયત એ છે કે તેઓ ખૂબ મોટા પાયા પરના ડેટા એટલે કે આંકડાઓનું વિશ્લેષણ કરીને સમાજના મોટા વલણોને પકડી પાડે છે. એમની આવડત એ છે કે આ શુષ્ક લાગતા આંકડાઓને એ જીવંત વાર્તામાં ફેરવી નાખે છે, જે આપણને સમજવામાં મદદ કરે છે કે સમાજમાં ખરેખર શું બદલાઈ રહ્યું છે. એટલે એમને ખાલી સિદ્ધાંતકાર નહીં પણ એક પ્રકારના સામાજિક જાસૂસ કહી શકાય, છુપાયેલા સત્યો બહાર લાવે એવા.
બરાબર. એટલે કે નક્કર પુરાવાના આધારે વાત કરે છે, ખાલી હવામાં નહીં.
સરસ. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. બોલિંગ અલોન આ પુસ્તક શું કહેવા માંગે છે? મુખ્યત્વે જુઓ, પુસ્તકનો મુખ્ય હેતુ એ છે કે લગભગ 1965થી 2000 સુધીનો જે સમયગાળો હતો એમાં અમેરિકન સમાજમાં જે મોટા ફેરફારો આવ્યા એનું દસ્તાવેજીકરણ કરવું. પુટનામ અસંખ્ય પુરાવાઓ રજૂ કરે છે અને દર્શાવે છે કે આ સમય દરમિયાન અમેરિકનો લગભગ દરેક પ્રકારની સામુદાયિક અને નાગરિક પ્રવૃત્તિઓમાંથી એમ કહી શકાય કે ધીમે ધીમે પાછા હટી રહ્યા હતા.
અને આ બધી ચર્ચાના કેન્દ્રમાં છે પેલો શબ્દ સામાજિક મૂડી, એટલે કે સોશિયલ કેપિટલ. આ શબ્દ કદાચ થોડો ભારે લાગે પણ એનો અર્થ તો સાવ સરળ છે, નહીં? એટલે લોકો વચ્ચેના જોડાણો, સંબંધોનું નેટવર્ક અને એમાંથી જે પરસ્પર વિશ્વાસ અને સહકાર જન્મે. જેમ પૈસા એટલે કે નાણાકીય મૂડી જરૂરી છે, કૌશલ્ય એટલે કે માનવ મૂડી જરૂરી છે, એમાં સામાજિક જોડાણો પણ સમાજની તંદુરસ્તી અને વિકાસ માટે એટલા જ, કદાચ એનાથી પણ વધુ જરૂરી છે.
એકદમ સાચી વાત. અને પુસ્તકનું જે શીર્ષક છે બોલિંગ અલોન એટલે કે એકલા બોલિંગ રમવું, એ આ ઘટાડાનું એકદમ સચોટ ચિત્ર રજૂ કરે છે. પુટનામ નોંધે છે કે બોલિંગ રમવાવાળા લોકોની સંખ્યા તો વધી પણ પહેલાની જેમ સંગઠિત ટીમ કે લીગમાં રમવાને બદલે લોકો એકલા એકલા રમવાનું વધુ પસંદ કરવા લાગ્યા. આ એક પ્રતીક છે.
હા, પ્રતીક.
પ્રતીક એ વાતનું કે કેવી રીતે સામૂહિક સમુદાય આધારિત પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ અને લોકો વધુ વ્યક્તિગત એકાંત પ્રવૃત્તિઓ તરફ વળ્યા.
એટલે આ ખાલી બોલિંગની વાત નથી પણ જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં આવું બની રહ્યું હતું. પુસ્તક કયા કયા ક્ષેત્રોમાં આ ઘટાડો નોંધે છે જરા વિસ્તારથી કહેશો?
હા, પુટનામનો અભ્યાસ ઘણો વિશાળ છે. એ જુએ છે કે રાજકારણમાં લોકોની ભાગીદારી ઘટી, જેમ કે મતદાન કરવું, રાજકીય સભાઓમાં જવું, રેલીઓમાં ભાગ લેવો, પછી પેલા નાગરિક સંગઠનો છે એમાં સભ્યપદ ઘટ્યું, જેમ કે પીટીએ એટલે પેરેન્ટ ટીચર એસોસિએશન જે શાળાઓમાં હોય છે, અથવા રોટરી અને લાયન્સ જેવા સેવા ક્લબો.
હા, જે સમુદાય સેવા માટે જાણીતા છે.
બરાબર. એ બધામાં લોકોની સક્રિયતા ઓછી થઈ.
આ ઉપરાંત બીજું?
હા, ઘણું બધું. ધાર્મિક સંસ્થાઓમાં લોકો જાય ખરા પણ પહેલાં જેવી સક્રિય ભાગીદારી હતી, સમુદાય સાથે જોડાણ હતું, એ ઓછું થયું. કામના સ્થળે પણ ભલે કદાચ કામના કલાકો વધ્યા હોય પણ સહકર્મીઓ સાથેના સામાજિક સંબંધો નબળા પડ્યા, યુનિયનોનું જોર ઘટ્યું અને પેલું અનૌપચારિક હળવું મળવું, મિત્રો સાથે ડિનર પાર્ટી કરવી, પત્તા રમવા બેસવું.
હા, એ બધું પણ ઓછું થયો.
હા, એમાં પણ નોંધપાત્ર ઘટાડો. અને સૌથી ચિંતાજનક વાત પુટનામના મતે એ છે કે લોકોનો એકબીજા પરનો જે મૂળભૂત વિશ્વાસ હોય ને, એ પણ ઘટ્યો. મોટાભાગના લોકો પર વિશ્વાસ કરી શકાય આ માન્યતામાં મોટો ઘટાડો જોવા મળ્યો.
ઓહો, આ તો ખરેખર ગંભીર ચિત્ર છે. આ બધા ઘટાડાના પુરાવા તો સમજાયા, પણ આનું કારણ શું? પુટનામ આના કારણો વિશે શું કહે છે? શા માટે આટલો મોટો ફેરફાર આવ્યો અમેરિકન સમાજમાં?
ડિટેક્ટિવ બની જાય છે અને કારણોની ઊંડી તપાસ કરે છે. એ ઘણા સંભવિત કારણોને તપાસે છે. કેટલાક સામાન્ય રીતે મનાતા કારણો, જેમ કે સમયનો અભાવ, ખાસ કરીને જ્યારે ઘરમાં પતિ પત્ની બંને કમાતા હોય, પૈસાનું દબાણ, લાંબા કામના કલાકો, શહેરીકરણ અને લોકોનું ઉપનગરોમાં રહેવા જવું જેનાથી મુસાફરીનો સમય વધે.
હા, આ બધું તો લાગે કે કારણભૂત હોઈ શકે.
હોઈ શકે, પણ પુટનામ કહે છે કે આ બધાનો ફાળો છે પણ બહુ ઓછો. આ બધા કારણો ભેગા મળીને પણ માંડ 10% ઘટાડા માટે જવાબદાર ગણી શકાય. એટલે કે મુખ્ય કારણ બીજું કંઈક છે.
ઓ, તો પછી મુખ્ય કારણો કયા છે? કંઈક મોટું કારણ હોવું જોઈએ આટલા મોટા ફેરફાર પાછળ.
બરાબર. પુટનામ મુખ્યત્વે બે મોટા કારણો પર આંગળી ચીંધે છે, અને બંને કારણો ખરેખર ચોંકાવનારા છે. પહેલું છે ટેલિવિઝન.
ટીવી.
હા, ટેલિવિઝન. પુટનામ દલીલ કરે છે કે ટીવીના આગમન અને એના વ્યાપક પ્રસારને કારણે લોકોનો ફુરસદનો સમય જાણે ખાનગી બની ગયો, પ્રાઇવેટ થઈ ગયો. લોકો બહાર જઈને બીજા સાથે ભળવાને બદલે ઘરમાં, પોતાના લિવિંગ રૂમમાં ટીવી સામે ગોઠવાઈ ગયા. સામાજિક પ્રવૃત્તિઓમાંથી સમય ચોરાઈ ગયો એમ કહી શકાય.
પણ ટીવી આટલું બધું જવાબદાર હોઈ શકે, મને થોડું આશ્ચર્ય થાય છે.
પુટનામનો અંદાજ છે, અને આ આંકડો સાંભળીને કદાચ આંચકો લાગે, કે આ સામાજિક ઘટાડા માટે ટીવી લગભગ 25-50% જેટલું જવાબદાર હોઈ શકે છે.
બાપરે, અડધા જેટલું?
હા, લગભગ અડધા જેટલું. આ આંકડો જ બતાવે છે કે એની અસર કેટલી ગહેન હતી. એમણે તો ત્યાં સુધી સરખામણી કરી છે કે ટીવી જોવાની આદતની અસર વ્યક્તિના સામાજિક જીવન પર એટલી જ પડે છે જેટલી એના સામાજિક વર્ગની પડે છે. એટલે કે ગરીબ તવંગનો ભેદ જેટલો અસર કરે, એટલી જ અસર ટીવી કરે છે.
આ તો ખરેખર આંખ ખોલનારી વાત છે. અડધો ઘટાડો તો ટીવીને કારણે, તો પછી બીજું મુખ્ય કારણ કયું?
બીજું મુખ્ય કારણ, અને આ પુટનામની સૌથી મજબૂત દલીલોમાંની એક ગણાય છે, તે છે પેઢીગત ફેરફાર, જનરેશનલ ચેન્જ.
પેઢીગત ફેરફાર એટલે?
એટલે કે પુટનામ કહે છે કે લગભગ 1910-1940 વચ્ચે જન્મેલી જે પેઢી હતી, જેને તેઓ લાંબી નાગરિક પેઢી કહે છે, તે અસાધારણ રીતે સામાજિક અને નાગરિક રીતે સક્રિય હતી. આ પેઢીએ એમના જીવનકાળમાં મહામંદી અને બીજું વિશ્વયુદ્ધ જેવા મોટા સામૂહિક સંકટો જોયા હતા, અને સાથે મળીને તેનો સામનો કર્યો હતો.
હા, એટલે એમના અનુભવો જેવા હતા કે સમુદાય અને સહકારનું મહત્ત્વ એમનામાં ઊંડે સુધી ઉતરી ગયું હતું.
બરાબર. એમનામાં સમુદાય ભાવના, સહકારની ભાવના ખૂબ જ મજબૂત હતી. પણ જેમ જેમ આ પેઢી વૃદ્ધ થતી ગઈ અને એમનું સ્થાન ત્યાર પછીની પેઢીઓ દ્વારા લેવાયું, જેમ કે બેબી બૂમર્સ અને જનરેશન એક્સ, જેમના અનુભવો ઘણા જુદા હતા, તેમ તેમ સરેરાશ સામાજિક અને નાગરિક ભાગીદારી ઘટતી ગઈ. પુટનામ માને છે કે આ પેઢીગત બદલાવ પણ ઘટાડા માટે લગભગ અડધો હિસ્સો જવાબદાર છે. આ કોઈ વ્યક્તિની ઉંમર વધવાની સાથે આવતો ફેરફાર નથી, પણ આખી આખી પેઢીઓની આદતો અને મૂલ્યોમાં આવેલો ફેરફાર છે.
આ ખરેખર બહુ ઊંડું વિશ્લેષણ છે, અને એ આપણને વિચારતા કરી દે છે કે શું આપણા સમાજમાં પણ પેઢીઓ વચ્ચે આવા તફાવત જોવા મળી રહ્યા છે કે કેમ. એમના સામાજિક જોડાણોની રીત અલગ છે. ખેર, ચાલો હવે પુસ્તકના મુખ્ય સંદેશાઓ અને વિષયો પર ધ્યાન આપીએ. આટલી ચર્ચા પછી પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ શું લાગે છે?
પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે કે સામાજિક મૂડી અત્યંત મહત્વની છે. પુટનામ બહુ ભારપૂર્વક કહે છે કે આ જોડાણો, વિશ્વાસ અને સહકાર એ ફક્ત સારી વાત કે હોય તો સારું એવું નથી, પણ એ તો લોકશાહીની તંદુરસ્તી માટે, અર્થતંત્રની મજબૂતી માટે અને લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલા જ પાયાના છે જેટલા પૈસા કે શિક્ષણ. એને ઓછો અંદાજ ન કરી શકાય.
હા, અને આપણા ગુજરાતના સંદર્ભમાં વિચારીએ તો આપણી સોસાયટીની કમિટીઓ હોય, ગરબા મંડળો હોય, જ્ઞાતિના સંગઠનો હોય, મિત્ર મંડળો હોય, આ બધું આપણી સામાજિક મૂડી જ છે, ખરું ને? એ આપણને જોડી રાખે છે, મુશ્કેલીમાં એકબીજાને મદદરૂપ થવા પ્રેરે છે,
ઘણીવાર આપણે એનું મૂલ્ય કદાચ સમજતા નથી, પણ એ બહુ જરૂરી છે.
બિલકુલ. બીજો મુખ્ય વિષય જે પુટનામ ઉઠાવે છે તે છે પેઢીગત પરિવર્તન. અને આ વાત સમજવી બહુ જરૂરી છે કે આ ઘટાડો એટલે એવું નથી કે લોકો ઘરડા થાય એટલે ઓછા સક્રિય થાય, પણ આખીને આખી પેઢીઓ જ ઓછી સંકળાયેલી છે, એમની આદતો જ જુદી છે. હવે આના પરથી આપણે વિચારવું રહ્યું કે શું ભારતમાં, આપણા સમાજમાં યુવા પેઢી સામાજિક જીવનમાં જુદી રીતે ભાગ લઈ રહી છે? કદાચ ઓનલાઈન એમની સક્રિયતા વધુ હોય, પણ રૂબરૂ જોડાણો મૂછું એ ઓછા થઈ રહ્યા છે? આ એક મોટો પ્રશ્ન છે.
હા, અને એનાથી જોડાયેલો જ ત્રીજો વિષય જે પેલી ટીવીવાળી વાતમાંથી નીકળે છે તે છે ટેકનોલોજીની ભૂમિકા. પુટનામે તો ટીવીની વાત કરી હતી, પણ આજે તો આપણે સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના યુગમાં જીવીએ છીએ. તો સવાલ એ છે કે શું આ નવી ટેકનોલોજી આપણને વધુ જોડે છે, કે પછી ટીવીની જેમ જ આપણને એકબીજાથી દૂર કરીને વધુ એકલા પાડી રહી છે? કદાચ બંને કરી રહી હોય. આ એક બેધારી તલવાર જેવી સ્થિતિ છે, નહીં?
સાચી વાત. ચોથો મુદ્દો પણ બહુ મહત્વનો છે. વ્યક્તિગત સુખાકારી અને સમુદાયની સુખાકારી વચ્ચેનો ગાઢ સંબંધ પુટનામ પુરાવા સાથે બતાવે છે કે જ્યાં સામાજિક મૂડી વધુ હોય છે, એટલે કે લોકો વધુ જોડાયેલા હોય છે, વિશ્વાસ વધુ હોય છે, તેવા સમુદાયોમાં શાળાઓ વધુ સારું પરિણામ આપે છે, ગુનાખોરી ઓછી હોય છે, લોકોનું આરોગ્ય સારું રહે છે અને લોકો વધુ ખુશ પણ હોય છે. મતલબ કે આપણી પોતાની ભલાઈ પણ આપણી આસપાસના સમાજની મજબૂતી સાથે સીધી જોડાયેલી છે. જો પડોશમાં સારા સંબંધો હોય તો એનો ફાયદો આખા વિસ્તારને મળે છે.
એટલે એકલા આગળ વધવાથી કદાચ એટલો ફાયદો નથી જેટલો સાથે મળીને આગળ વધવાથી છે. અને પાંચમો વિષય જે કદાચ સૌથી ગંભીર ચિંતાનો વિષય છે તે છે લોકશાહી માટે સંકટ. પુટનામ ચેતવે છે કે જ્યારે લોકો એકબીજાથી વિખૂટા પડે છે, એકબીજા પર ભરોસો નથી કરતા, જાહેર જીવનમાં ભાગ લેવાનું ઓછું કરી દે છે, ત્યારે લોકશાહી નબળી પડે છે. સક્રિય, જાણકાર અને એકબીજા સાથે જોડાયેલા નાગરિકો વગર લોકશાહી કેવી રીતે ટકી શકે? આપણે ત્યાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં, પંચાયતોમાં, નગરપાલિકાઓમાં લોકોની ભાગીદારી ઘટી રહી છે. એની અસર આપણી સ્થાનિક લોકશાહી પર નથી પડતી?
બિલકુલ પડે છે. આ પુસ્તકમાં અમુક વિચારો એટલા સ્પષ્ટ અને ધારદાર રીતે રજૂ થયા છે કે તે યાદ રહી જાય એવા છે, કોટ જેવા બની ગયા છે. જેમ કે સામાજિક મૂડીની વ્યાખ્યા પોતે જ કેટલી સચોટ છે. લોકો વચ્ચેના જોડાણો, એમના નેટવર્ક્સ, પારસ્પરિકતાના ધોરણો, એટલે કે એકબીજાને મદદ કરવાની ભાવના અને એના પર ટકેલો વિશ્વાસ, આમાં વિશ્વાસ અને પારસ્પરિકતા પાયાના પથ્થર છે. એના વગર સાચો સહકાર શક્ય જ નથી.
અને પેલું બોલિંગ અલોન રૂપક કેટલું સચોટ છે. સામૂહિક પ્રવૃત્તિઓમાંથી વ્યક્તિગત પ્રવૃત્તિઓ તરફનું સ્થળાંતર. શું આપણે પણ આપણી આસપાસ આવું નથી જોતા? પહેલાં મોટા જાહેર લગ્નો થતા, હવે કદાચ નાના અંગત ફંક્શનોનું ચલણ વધ્યું છે. મોટા મેળાવડા કરવાને બદલે લોકો નાના ગ્રુપમાં મળવાનું વધુ પસંદ કરે છે. આ કદાચ એ જ વલણનો ભાગ હોઈ શકે.
હા, શક્ય છે. ત્રીજો મહત્વનો વિચાર એ છે કે પેઢીગત ફેરફાર આ ઘટાડાનું મુખ્ય કારણ છે. આ વાત સમજાવે છે કે સહિયારા ઐતિહાસિક અનુભવો, જેમ કે આપણા દેશમાં આઝાદીની લડત હોય કે કોઈ મોટી કુદરતી આપત્તિ હોય, એ આખી પેઢીની સામાજિક આદતોને કેવી રીતે ઘડી શકે છે. જે પેઢીએ સાથે મળીને મોટા પડકારોનો સામનો કર્યો હોય તેમનામાં આપણેની ભાવના, સમુદાય ભાવના વધુ મજબૂત હોય છે.
અને ચોથો, જે આખા પુસ્તકનો સાર કહી શકાય, એ સીધો અને સરળ સંદેશ. આપણે ફરીથી જોડાવાની જરૂર છે. વી નીડ ટુ રીકનેક્ટ. આટલી બધી માહિતી, આટલું વિશ્લેષણ, આટલી ચિંતા વ્યક્ત કર્યા પછી પુસ્તકનો અંતિમ સૂર આજ છે. અને મને લાગે છે કે આજના સમયમાં, ખાસ કરીને કોવિડ પછીના વિશ્વમાં, આ સંદેશ પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક, વધુ જરૂરી બની ગયો છે.
બરાબર. તો પછી સવાલ એ થાય કે આ બધા વિચારો જાણ્યા પછી આપણે આપણા જીવનમાં એને કેવી રીતે ઉતારી શકીએ, વ્યક્તિગત સ્તરે શું કરી શકીએ?
હા,
તો નાની શરૂઆત કરી શકાય. જેમ કે આપણે નક્કી કરીએ કે સ્ક્રીન સામે ઓછો સમય ગાળીશું અને પરિવાર, મિત્રો સાથે રૂબરૂ વધુ સમય વિતાવીશું. આપણી આસપાસ આપણી રૂચિ પ્રમાણે કોઈ સ્થાનિક ગ્રુપમાં જોડાઈએ, ભલે તે કોઈ શોખનું ગ્રુપ હોય, વોકિંગ ગ્રુપ હોય, ભજન મંડળી હોય કે પછી કોઈ સ્વયંસેવી સંસ્થા હોય. આપણા પાડોશીઓને ઓળખવાનો એક નાનકડો પ્રયાસ કરીએ, એમની સાથે વાતચીત શરૂ કરીએ.
હા, અને સામુદાયિક સ્તરે શું થઈ શકે જે આપણે રહીએ છીએ ત્યાં.
સામુદાયિક સ્તરે પણ ઘણું થઈ શકે. જે સમુદાયના નેતાઓ છે, સંસ્થાઓ છે, એ લોકો ત્રીજા સ્થાનોને વધુ પ્રોત્સાહન આપી શકે, એટલે કે ઘર અને કામ સિવાયની એવી જગ્યાઓ જ્યાં લોકો સ્વાભાવિક રીતે ભેગા મળી શકે, જેમ કે સારા બાગ બગીચા, લાઇબ્રેરીઓ, કોમ્યુનિટી હોલ. નિયમિત રીતે સામુદાયિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે, જેમ કે સાથે મળીને સ્વચ્છતા ઝુંબેશ કરવી, તહેવારોની ઉજવણી કરવી, કોઈ સ્થાનિક રમતોત્સવ યોજવો, અને જે જૂના સંગઠનો છે, ક્લબો છે, જે કદાચ થોડા નિષ્ક્રિય થઈ ગયા હોય, તેમને ફરીથી સક્રિય કરવાના, નવું જીવન આપવાના પ્રયાસો થઈ શકે.
હા, કલ્પના કરો કે કોઈ સોસાયટીના લોકો ભેગા મળીને નક્કી કરે કે દર રવિવારે સવારે સાથે મળીને સોસાયટીની સફાઈ કરીશું, અથવા સાથે મળીને વૃક્ષારોપણ કરીશું, અથવા કોઈ નાની સહિયારી પુસ્તકાલય શરૂ કરે. આવી નાની લાગતી પહેલ પણ લોકો વચ્ચેના સંબંધોના તાણાવાણાને ફરીથી મજબૂત બનાવી શકે છે.
ચોક્કસ, અને કાર્યસ્થળ પર પણ આનાત લાગુ પડે છે. કંપનીઓ એવું વાતાવરણ ઊભું કરી શકે જ્યાં માત્ર કામ પર જ ફોકસ ન હોય, પણ સહકર્મીઓ વચ્ચે સારા સામાજિક સંબંધો પણ વિકસે. વર્ક લાઇફ બેલેન્સ જળવાય એ જોવું પણ જરૂરી છે, જેથી લોકોને તેમના સામાજિક જીવન માટે પરિવાર અને મિત્રો માટે પણ પૂરતો સમય મળે.
આ પુસ્તક અને આપણી ચર્ચામાંથી ખરેખર ઘણું જાણવા અને વિચારવા મળ્યું. મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ કદાચ એ હતો કે ટેલિવિઝન જેવી સામાન્ય લાગતી રોજિંદી વસ્તુની સમાજ પર આટલી ઊંડી અને નકારાત્મક અસર હોઈ શકે છે, અને પેલી પેઢીગત ફેરફારવાળી વાત પણ ખરેખર બહુ વિચારવા જેવી છે. તે ફરી એકવાર યાદ અપાવે છે કે આપણી વ્યક્તિગત ખુશી અને આપણા સમુદાયની તંદુરસ્તી એકબીજા સાથે કેટલી ગાઢ રીતે જોડાયેલી છે.
અને મારા માટે પુસ્તકનો સૌથી આશાસ્પદ સંદેશ એ છે કે આ જે ઘટાડો થયો છે તે કાયમી કે અનિવાર્ય નથી. પુટનામ પોતે અમેરિકાના ઇતિહાસમાંથી પ્રોગ્રેસિવ એરાનું ઉદાહરણ આપે છે. એ સમયમાં પણ ઔદ્યોગિક ક્રાંતિ પછી સમાજમાં ઘણું વિઘટન આવ્યું હતું, પણ લોકોએ સભાનપણે સાથે મળીને નવા સંગઠનો અને સંસ્થાઓ બનાવીને એનો સામનો કર્યો હતો અને સામાજિક જોડાણોને ફરીથી મજબૂત કર્યા હતા. આ બતાવે છે કે જો આપણે ધારીએ, જો આપણે સભાનપણે પ્રયત્ન કરીએ, તો સામાજિક મૂડીને ફરીથી બનાવી શકાય છે. પણ એના માટે એમ જ નહીં થાય, સભાન સામૂહિક પ્રયાસોની જરૂર પડશે.